તારીખ 11/5/1997, ડાયરીના બોલ નંબર 505, 553 અને 579 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 59.
મુમુક્ષુની દશા અત્યંત સાધારણ હોવાથી તેના સભાનપણામાં રહીને સત્સંગને જરા પણ વિસ્મૃત કે ગૌણ કરવા યોગ્ય નથી. એટલે કે મને સત્સંગની જરૂર છે એવું સભાનપણું બરાબર રહેવું જોઈએ. જો કલ્પના એ ચડી સત્સંગ છોડી જીવ અન્ય સાધન મુખ્ય કરે, અન્ય સાધનમાં એકાંતને મુખ્ય કરે કે કોઈ બીજા પ્રયોગ કરે તો પ્રાય ઉન્માર્ગે ચડી જાય. એટલે એમ કેવું છે કે બીજા સાધનનો આગ્રહ ગૌણ કરી દેવો જોઈએ, સત્સંગને મુખ્યતા રહેવી જોઈએ. જો એમ ન થાય તો કઈ કલ્પના કરી છે, સાધનના વિષયમાં પણ જીવે કલ્પના કરી છે અથવા ભૂલ ખાધી છે. અથવા સ્વરૂપ પ્રાપ્તિની સાધારણ રૂચિથી જે સત્સંગમાં આવવું થયું હતું તે રૂચિનો પણ નાશ થઈ ગયો. પહેલા સત્સંગમાં આવ્યો, પાછો સત્સંગ છોડી દીધો તો એને થોડી ઘણી જે રૂચિ થઈ હતી આત્મકલ્યાણ એ છૂટી ગઈ. અને સ્વચ્છંદ વધતા વાર ન લાગે એ પરિસ્થિતિમાં જીવ સ્વચ્છંદે કઈ કરવા માંગે છે એ સ્વચ્છંદ વધી જવાનો. તેથી વિશેષ દુષ્મ એવા આ કાળને વિશે અત્યારનો જે સમય છે એ ઘણો દુષ્મ સમય છે. આત્મારથી જીવે બચવા યોગ્ય કોઈ ઉપાય હોય તો તે એકમાત્ર નિરંતર અપરિછિન્ન ધારાએ સત્સંગનો ઉપાસ હોય જ છે. આ સિવાય બચવાનો કોઈ ઉપાય નથી, કેમ કે આ દુષ્મ કાળમાં અસત્સંગનો ઘેરાવો ઘણો છે, અસત્સંગનો ઘેરાવો બહુ છે. એનાથી બચવું હોય તો સત્સંગ જ સાધન છે. એ જ લીધું છે કે સંસારમાં અસત પ્રસંગોનો ચોતરફથી ઘેરાવો છે, ચારે બાજુથી. સત્સંગ સિવાયનો પ્રસંગ બધો અસત્સંગનો છે. તેનો આતાપ એ અસત્સંગનો તાપ થાય લાગે તો સત્સંગ રૂપી જળથી વિશ્રામ મળે તેમ છે. ઉતાપ લાગે તો આ બે ફિલિંગ ફિલિંગ નો વિષય ચાલ્યો. અસત્સંગ નો ઉતાપ લાગવું એક ફિલિંગ છે, અને તો જ એને સત્સંગથી વિશ્રામ મળે, શાંતિ મળે. તેથી સત્પુરુષોએ તે જળની તુષાને વેદીને સતની ભાવના ભાવે છે. ખાસ કરીને કૃપાળુ દેવે સત્સંગ ઉપર વજન ઘણું આપ્યું છે. એમના પત્રોનો વિષય લઈએ તો સત્સંગ એ મુખ્ય વિષય છે એમના પત્રોનો. અને અનેક પડખેથી એ વિષયને ચર્ચો છે એમને. એનો લાભ શું, ન મળે તો એનો નુકસાન શું, એ વિષય ખૂબ ચર્ચો છે. પોતાને પોતાની દશાનો ખ્યાલ ભાન આવવું જોઈએ અને જરૂરિયાત ભાસવી જોઈએ. વિચાર બળે કરીને મુમુક્ષુ જીવે ભવિષ્યની ચિંતાનો ત્યાગ કરવા યોગ્ય છે. વિચાર બળથી અભિપ્રાય પલટાવીને ભવિષ્યની ચિંતા છોડી દેવી જોઈએ. ભવિષ્યની ચિંતા કરે તો પણ નિરર્થક છે. ચારે પડખેથી વિચારે તો એ ભવિષ્યની ચિંતા નિરર્થક છે. એ ચિંતાથી કાંઈ પણ ફાયદો થાય એવું નથી, નુકસાન જ છે એકાંત. બનારસીદાસે તો ભવિષ્યની ચિંતાને અજ્ઞાનનું લક્ષણ લીધું છે. જ્ઞાનીનું લક્ષણ શું કે ભવિષ્યની બિલકુલ ચિંતા ન કરે તે. ગમે તે પરિસ્થિતિ હોય ને એ પોતે વર્તમાનમાં પોતાના સ્વ કાર્યમાં લાગેલા રહે છે. ભવિષ્યની ચિંતા એ સંયોગની આધાર બુદ્ધિ તીવ્ર હોય એને લઈને થાય છે. એ વર્તમાન સંયોગોમાં પણ ફેરફાર કરવાના પ્રયત્નમાં લાગે છે અને ભવિષ્ય માટે પણ ચિંતા કર્યા કરે છે. એ ચિંતા તો છોડી દેવા યોગ્ય છે. લોકસંજ્ઞાએ લોકલજ્જાના ભયે ભવિષ્યની ચિંતા જ્યાં સુધી રહ્યા કરે છે ત્યાં સુધી પરમાર્થની પ્રાપ્તિ થવી સંભવતી નથી. એ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આત્મકલ્યાણ થવાનો કોઈ અવસર છે જ નહીં, કેમ કે પરિણામ ખેંચાયેલા ને ખેંચાયેલા જ રહેશે. એ પાછા વળીને આત્મામાં આવે ક્યાંથી? ભવિષ્યની ચિંતામાં મુખ્યપણે તો લોક સંનાથ છે. લોકસંગના બહુ છુપી રીતે અંદર દાખલ થયેલી છે. સીધો લોકોનો વિચાર નથી, સીધો તો પોતાના ભવિષ્યના સંયોગોનો વિચાર છે, પણ અભિપ્રાયને તપાસે તો ખ્યાલ આવે કે એમાં લોકસંગના ડૂબી છે. હા, કુટુંબ જિસકો લોકસંગના હૈ ઉનકો તો કુટુંબ કે હૈ, કુટુંબ પ્રતિબંધ હૈ. કે પહેલે સમાજ પ્રતિબંધ છૂટતા હૈ, વો પહેલે છૂટતા હૈ, કુટુંબ પ્રતિબંધ તો બાદ મેં છૂટતા હૈ. ત્યાં સુધી પરમાર્થની પ્રાપ્તિ થવી સંભવતી નથી, અને તેમ થાય તો અમૂલ્ય મનુષ્યાયુ વ્યર્થ ગુમાઈ જાય. મનુષ્યની ચિંતા કરે તો કઈ વળવાનું તો નથી, ચિંતા કરવાથી તો કઈ ફેરફાર થઈ જવાનો નથી. વર્તમાન ખોવે છે, વર્તમાન આયુષ છે, ભવિષ્યની ચિંતામાં ખોવે છે. હા, એટલું જ નહીં લીધું છે, એટલું જ નહીં, આગામી ભવોમાં મહા આપત્તિ આવે. જે બંધન આવે એનાથી નવી આપત્તિ આવે. ભવિષ્યની ચિંતા સુખ પ્રાપ્તિ માટે છે, અને એ ચિંતાને કારણે ભવિષ્યમાં પણ સુખ ટળી જાય એવા કર્મો બંધાય છે. એને માનેલું સુખ, સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. એટલે ભવિષ્યના સુખ માટે જે ચિંતા કરે છે એ ભવિષ્યના એના માનેલા સુખને પણ ટાળે છે. આવું મૂર્ખામી ભરેલું કાર્ય છે ભવિષ્યની ચિંતા. એટલે આગામી ભાવોમાં મહા આપત્તિ આવે, તે ન આવે તેનો વારંવાર વિચાર કર્તવ્ય છે. એ વિચાર કરવો જોઈએ. કોઈ એમ કે ભવિષ્યની ચિંતા ન કરવી જોઈએ, એ વાત તો ઠીક છે, પણ થઈ જાય એનું શું કરવું? કરવી નથી પણ થઈ જાય છે, પરિસ્થિતિ આવી હોય છે. એટલે આધાર બુદ્ધિ ને સુખ બુદ્ધિ જ્યાં છે ત્યાં પરિણામ કંટ્રોલમાં. પરમાત્મા માટે ભવિષ્યનો વિચાર કરીએ તો ઠીક છે, પણ પ્રયત્ન તો વર્તમાનમાં જ કરવો પડશે, એટલે આપોઆપ જ ગોઠવાઈ જશે. અત્યારે ભાવના તીવ્ર થાય એટલે આપોઆપ ભવિષ્ય છે એ ગોઠવાઈ જશે, એને અનુકૂળ ભાવનાને અનુકૂળ ભવિષ્ય ગોઠવાઈ જશે. એટલે એ દ્રષ્ટિએ પણ વર્તમાનમાં જ કાર્ય કરવાનું રહે છે. યથાર્થ બોધ થવા અર્થે અથવા બોધ આત્માને લાગે તેના માટે આ અતિ આવશ્યક છે. ભવિષ્યની ચિંતા ન કરવી તે બહુ જરૂરી છે. નહીતર શું થશે કે બોધની ઉપદેશની અસર નહીં આવે. ઉપદેશ સાંભળવા મળશે પુણ્ય યોગે, પણ અસર નહીં આવે. કેમ કે જીવ ભવિષ્યની ચિંતામાં પીડશે, ઉપદેશની અસર નહીં થાય. કઈ આ સ્થળે એટલે આ વિષયમાં ભૂલ ન થાય તે માટે ગંભીર ઉપયોગ રાખો. આ વિષયની ગંભીરતા સમજવી ઘટે છે. કુટુંબનું મમત્વ રાખીને આવી ભૂલ મુમુક્ષુ ન કરે. ભવિષ્યની ચિંતામાં એ બીજા કુટુંબીજનોને પણ અંદર ભેળવે છે. એનું મમત્વને કારણે પણ ભવિષ્યની ચિંતા થાય છે. ત્યાં સુધી માણસને એમ થાય કે આપણે તો હવે ગમે તેમ ચલાવીએ, પણ આ બધાનું શું? જાણે જન્મતી વખતે પોતે કોન્ટ્રાક્ટ નો લીધો હોય એ બધાનો. ભાઈ, એ બધા પોતાનું પ્રારબ્ધ લઈને જન્મ્યા છે. જન્મતા પહેલા જ પ્રારબ્ધ એનું બાંધીને આવ્યા છે. એમાં તું કઈ કરી શકે એ વસ્તુના સ્વરૂપમાં નથી. બીજા કુટુંબના સભ્યો તો નિમિત્ત માત્ર છે. ભાવ તો પોતાના ચાલે છે પોતાના કારણે. જે ભાવ પોતાના ચાલે છે એ તો પોતાના કારણે ચાલે છે. આપણે એમ માનીએ છીએ કે એના કારણે ચાલે છે. આ સમજણનો વિપર્યાસ છે. આત્મકલ્યાણની ભાવના હોય એટલે એના આયોજનના વિચારો આવે, એ સ્વાભાવિક છે. જે ભાવના હોય એ પ્રમાણે જ વિચારો તો આવવાના છે. બાકી તો ભાવના બળવાન થઈ પછી જીવ કઈ જોતો નથી. ભાવના બળવાન થઈ એટલે કોઈ સંયોગોને ગણકારશે નહીં. જ્યાં સુધી આત્માની ભાવના ઢીલી છે ત્યાં સુધી બધા એડજસ્ટમેન્ટનો વિચાર કરે છે. પોતાની શિથિલતા તીવ્ર ભાવનામાં અન્ય સર્વની ઉપેક્ષા થવી એ સહજ છે. બહુ સહજ છે, એમાં બીજો વિકલ્પ જ નથી આવતો. પછી તીવ્ર ભાવ આવે એટલે પોતે પોતાના રસ્તે ચાલ્યો જાય, પછી બીજો વિકલ્પ ના આવે. કુટુંબ નું મમત્વ રાખી આવી ભૂલ મુમુક્ષુ ન કરે, આત્મવિચાર મુખ્ય કરે, મુખ્યપણે તો પોતાનો વિચાર કરે. અનંત કાળ થી અપ્રાપ્ત એવું જે જ્ઞાન કે જે ભ્રાંત થવાનું કારણ છે, તે જ્ઞાન સ્વરૂપે તો અત્યંત સુગમ છે, કેમ કે તિરિંચ ને પણ તેની પ્રાપ્તિ હોય છે. ફરીથી અનંત કાળ થી અપ્રાપ્ત થયું, પ્રાપ્ત નથી થયું તેથી અપ્રાપ્ત એવું જે જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન કે જે ભ્રાંત થવાનું કારણ છે, ભાવના નાશ નું કારણ છે, ભાવના અંત નું કારણ છે, તે જ્ઞાન સ્વરૂપે તો અત્યંત સુગમ છે. એક ન્યાય એવો છે, સુગમ ઘણું છે. જો એ સુગમ ન હોત તો તિરિંચ ને એની પ્રાપ્તિ કેમ થાત? જેનો અત્યંત અલ્પ ઉઘાડ છે, અને જે પ્રશ્નો પૂછીને પોતાની મૂંઝવણ દૂર કરી શકે એવી જોગવાઈ જેને નથી, એવી વ્યવસ્થાને એને નથી કાંઈ, છતાં પણ એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે તો શું કરીને કરે છે? આ વિચારવા જેવું છે. અને એ જે કઈ કરીને કરે છે એ ભૂમિકામાં કરે છે, એ સ્થિતિમાં કરે છે, એનો અર્થ કે એ કાર્ય સુગમ છે. બહુ બુદ્ધિ વાળાને આડી અવળી બુદ્ધિ દોડાવે અને ગૂંચવણો પોતે જ ઊભી કરે, એને એમ થાય કે આત્મજ્ઞાન તો બહુ કઠણ વાત લાગે છે. પણ મતિની સરળતાએ આત્મજ્ઞાન સરળ અને સુગમ છે. કૃપાલદેવે તો સ્પષ્ટ કહ્યું 211માં કે સત સુગમ છે, સરળ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. ફક્ત સતને બતાવનાર સત જોઈએ, એ 207માં કહ્યું. સતને બતાવનાર પણ જે સુગમ ને સરળ છે એ તો સુગમ ને સરળ જ છે. અસુગમ કે અસરળ લાગે છે એ પોતે ઊંધું પરિણમન કરીને પોતાની પરિસ્થિતિ બગાડી છે એને લઈને છે. કઠણ લાગે છે એ જીવનો મોહ છે, અથવા એક બહિરાત્મ દ્રષ્ટિ છે. બહિરાત્મ દ્રષ્ટિએ કઠણ લાગે છે, અથવા બહારની રુચિને કારણે કઠણ લાગે છે. ઓટોમેટિક આવે, એને કયું સમજાવ્યો નથી કે સમજ્યા નથી, પણ ઓટોમેટિક આવે. જેમ કે મહાવીર સ્વામી પહેલા શેમાં આવ્યા? વેદનામાં આવ્યા. હવે અમે સીધી વાત શું છે, ગણિત જેવી, એક ને એક બે જેવી, કે આ જીવે પૂર્વે જે કાંઈ પોતાનું જીવન વ્યતીત કર્યું છે, એમાં અપરાધ ઘણા કર્યા છે, એ અપરાધનું ધોવાણ એના પશ્ચાતાપ વગર થાય કેવી રીતે? બીજો શું ઉપાય છે બતાવો? બીજો કોઈ ઉપાય જ નથી. એટલે એ પશ્ચાતાપ, પોતાના પૂર્વ વિપરીત ભાવો, વિપરીત અપરાધોથી જે પરિસ્થિતિ ઊભી કરી છે એનું ધોવાણ છે. અને ત્યાં સુધી ભૂમિકા સાફ થતી નથી. આ માર્ગ પ્રત્યે આગળ વધવા માટે જે ભૂમિકા જોઈએ એ સાફ સુફાળી ભૂમિકા નથી. એટલે કામ કેવી રીતે થાય? પુણ્યશાળી બને છે કલાપી નું, તમને ખ્યાલ ને? લાઠી છે ને, લાઠી ના દરબાર હતા, મહારાજા હતા, પણ તત્વ ચિંતક માણસ હતા. જીવનમાં ઘણા પ્રસંગો બનેલા, કવિ હતા પોતે, એને ઘણા કાવ્યો લખ્યા છે, ફિલોસોફિકલ બધા લખ્યા છે. એટલે એમ કે જે પસ્તાવો થાય છે, પશ્ચાતાપ થાય છે, એને પસ્તાવો કહે છે ગુજરાતીમાં. એ એક એવું વિપુલ ઝરણું છે કે જાણે સ્વર્ગમાંથી એ ઝરણું આવ્યું હોય, એ ઝરણાની અંદર પાપી ડૂબકી દઈને પુણ્યશાળી એટલે સાફ બને, ધોવાઈને સાફ બને છે. ભૂતકાળનું જીવન તો અપરાધ વાળું જ છે, પશ્ચાતાપ વગર એનું ધોવાણ કેવી રીતે થાય? એ પશ્ચાતાપ કયો, એ વેદના કયો, એક જ વાત છે. સિંહને આંસુ પીડ્યા ક્યાંથી? એ મુનિઓએ કહ્યું તું કે શું કર્યું છે અત્યાર સુધી, શું કર્યું ત્યાં? આ બધા તારા સિંહના ભાવમાં જેટલા કોઈ તારા પરિણામ થયા એ નરકમાં જવાના પરિણામ થયા છે. ક્રોધી પ્રાણી છે, માંસાહારી છે, નરક મજા આવે છે. એટલે ચિરિયંચ હોય તો પણ આ તો એક કુદરતી પરિસ્થિતિ છે, આ નેચરલ પ્રોસેસ છે. તીર્થંકર નું નિમિત્ત મળે છે. આવા કોઈ વિશિષ્ટ યોગે એવા મહામુનિ લબ્ધિધારી મુનિઓનું પણ નિમિત્ત બને છે. અને કોઈ ત્રિયંશો ને પૂર્વભવ ના સંસ્કાર હોય, આત્માના સ્વભાવના સંસ્કાર, તો વગર નિમિત્તે પણ આ માર્ગે ચડીને મોક્ષ માર્ગ પ્રાપ્ત કરી લે છે, એમ બને છે, જુદા જુદા પ્રકાર બને છે. દુર્લભ હોવા છતાં અત્યંત સરળ પણ છે. દુર્લભ એટલા માટે કે કોઈકને જ તેની પ્રાપ્તિ હોય છે, બહુ કોઈ વિરલ જીવો એની પ્રાપ્તિ કરે છે, એટલે દુર્લભ ગણાય છે. એટલે એ દ્રષ્ટિકોણથી દુર્લભ ગણાય છે, તો પણ અત્યંત સરળ પણ છે, કેમ કે અંદરનું કામ છે, સરળતા કરીને એની પ્રાપ્તિ છે. મુમુક્ષુતામાં પહેલો ગુણ સરળતાનો આવે છે. અરે અત્યંત સરળતા તે તેનું સ્વરૂપ છે, એનું રૂપ છે. મોક્ષ માર્ગનું સ્વરૂપ જ અત્યંત સરળતા છે, પછી અસરળતાનો ક્યાં સવાલ ઉભો થાય છે? પોતે જ સરળ સ્વરૂપ થી એ સરળ છે. પરંતુ સુગમપણે પ્રાપ્ત થવા માટે જે દશા હોવી જોઈએ કે થવી જોઈએ, તે દશા પ્રાપ્ત થવી ઘણી કઠણ છે. એટલે જીવે પોતે ચિતરી મૂક્યું છે, ક્લીન સ્લેટ હોય સરળ છે, સુગમપણે પ્રાપ્ત થાય. નહીતર સુગમપણે પ્રાપ્ત થવા માટે જે દશા થવી જોઈએ, એ દશા પ્રાપ્ત થવી કઠણ પડે છે. આમ છે. વિવેક વાળો વિચાર એવો છે કે આ મોક્ષ માર્ગ છે એ અનંત કાળ થી આ જીવે પ્રાપ્ત નથી કર્યો, એનો અર્થ કે કોઈ ગૂઢ રહસ્ય તો છે. અને એમ હોવાથી હું ઈચ્છી વિરુદ્ધ ક્યાંય ન ચડી જવાની પહેલી સાવધાની તો રાખો. એ માર્ગે જવાના પ્રયત્ન કરતા કઈ હું બીજે ચડી જાઉં એવું તો મારે નથી કરવું. વ્યાપાર કરીને કમાવું છે પણ નુકસાન ન જાય એની પૂરી સાવચેતી રાખીને, એટલો વિવેક વિચાર આની અંદર પણ જરૂરી છે. એટલા માટે બહુ ફર્સ્ટ થોટ આવે છે કે ભાઈ આ માર્ગના જાણકાર હોય એનો આધાર લેવો. પોતાની મને દોડાદોડ કરવા જતા સુગમતાથી પ્રાપ્ત થવા માટે જે દશા જોઈએ, એ દશા પ્રાપ્ત થવી કઠણ થઈ પડશે. જે દશા હોવી જોઈએ અથવા થવી જોઈએ, તે દશા પ્રાપ્ત થવી ઘણી કઠણ છે. કારણ કે પૂર્વ એવા અપરાધી કર્મ બાંધ્યા છે. એક વર્તમાન હીની દશા, પોતાની વર્તમાનની હીન યોગ્યતા. હીન દશા એટલે હીન યોગ્યતા. માર્ગનું અજાણપણું, પોતે તદ્દન અજાણ્યું. અજાણ્યો છું એનું ભાન હોય તો પણ જોખમ કરતો અટકે. વગેરે પરિસ્થિતિમાં જીવે અનંતકાળ પસાર કર્યો છે. આ પરિસ્થિતિમાં તો અનંતકાળ ગયો છે જીવનો, કેટલો ગયો છે? યુગો ના યુગો, ગણી ન શકાય એટલા યુગો ના, એને અનંત કે છે, ગણી ન શકાય એટલા, કેટલો કાળ ગયો છે? વળી શ્રી સત્સંગ અને શ્રી સદગુરુ ની દુર્લભતા સર્વ કાળે રહી છે, જે આની અંદર મદદ કરે એવી પરિસ્થિતિ છે એ સત્સંગ અને સદગુરુ ની છે. અને એની અછત આ કાળે તો રહી છે પણ સર્વ કાળે રહી છે, એ પણ ખ્યાલમાં આવવું જોઈએ. તો એની કિંમત ચૂકવીને પણ એ પ્રાપ્ત કરે. કિંમત ચૂકવીને એટલે કોઈ પણ ભોગે, સર્વકાળે દુર્લભતા રહી છે તેમ છતાં જીવને છૂટવાનું એકમાત્ર લક્ષ્ય થાય તો, એકમાત્ર લક્ષ્ય છૂટવાનું હોય તો સહજમાં પાત્રતા પ્રગટે અને માર્ગની સુગમતા થાય, આ એની ચાવી છે. એટલે પેલા પોતે પોતાના આત્માને પૂછી લેવા જેવો એક પ્રશ્ન આ છે કે તારે છૂટવું છે કે નથી છૂટવું, એ પેલા કે ન છૂટવું હોય તો મફતમાં સમય ને શક્તિ ખર્ચીશ, કઈક વળવાનું નથી. અને છૂટવું હોય તો પછી એક જ લક્ષ્ય રાખ છૂટવાનું. એક લક્ષ્ય છૂટવું હોય એને પાત્રતા તો સહજમાં પ્રગટે છે અને માર્ગની સુગમતા થાય છે. એવું કઈ નથી, જવાબ બરાબર મળે. એક વાર નહીં, બીજી વાર, ત્રીજી વાર, ગમે ત્યારે પણ જવાબ તો મળશે. મળશે નહીં મળે એવું નથી. નથી છૂટવું એનો અર્થ કે આનંદ દુઃખમાં જવું છે, છૂટવું છે એનો અર્થ કે આનંદ સુખમાં જવું છે. હવે એનો જવાબ ન મળે કેમ ન મળે? મળે એવું છે, શું કરવાનું મળે?